એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેનું નામ સાંભળતા જ કદાચ આપણા મનમાં ડર અને વિનાશના ચિત્રો આવે છે. વિષય છે રેડિયો એક્ટિવિટી.
બિલકુલ, અને મોટાભાગે આપણે એને અણુ બોમ્બ કે પછી ચર્નોબિલ જેવી દુર્ઘટનાઓ સાથે જોડીએ છીએ.
પણ શું આ વાર્તાનો માત્ર અડધો જ ભાગ છે? આજે આપણે એ ડરની પેલેપાર જઈને તેની વાસ્તવિકતા સમજવાનો પ્રયત્ન કરીશું,
અને આ સમજણ માટે આપણે આધાર લઈશું ક્લાઉડિયો ટુનિઝના પુસ્તક રેડિયો એક્ટિવિટીનો.
અને આ વિષય આજે બહુ જ મહત્વનો છે, ખરું ને?
ખૂબ જ, કારણ કે આપણે ભલે એનાથી અજાણ હોઈએ પણ રેડિયો એક્ટિવિટી આપણી ચારે બાજુ છે. હોસ્પિટલના પીઠ સ્થાનથી લઈને
આપણા પગ નીચે પૃથ્વીના ગરમ કેન્દ્ર સુધી.
હા, અને હવે તો સ્વચ્છ ઊર્જાની ચર્ચાઓમાં પણ એ કેન્દ્રમાં છે. એટલે આ પુસ્તક આપણને એમ કહો કે ભ્રમ અને હકીકત વચ્ચેનો ભેદ પારખવામાં મદદ કરે છે.
તો ચાલો લેખકથી શરૂઆત કરીએ. કોણ છે આ ક્લાઉડિયો ટુનિસ?
તેઓ એક ઇટાલિયન ભૌતિકશાસ્ત્રી છે, પરમાણુ વિજ્ઞાનના ઊંડા જાણકાર.
પણ એમાં એક રસપ્રદ વળાંક પણ છે, એ માત્ર ભૌતિકશાસ્ત્રી નથી.
હા, એક કુશળ પુરાતત્વવિદ પણ છે, અને આ જ વાત તેમને ખૂબ જ ખાસ બનાવે છે.
બે અલગ અલગ દુનિયા જેવું લાગે છે, ભૌતિકશાસ્ત્ર અને પુરાતત્વ.
પણ તેઓ આ બંનેને જોડે છે. જુઓ, એક તરફ તેઓ અણુના કેન્દ્રની શક્તિને સમજે છે, અને બીજી તરફ એ જ જ્ઞાનનો ઉપયોગ કરીને હજારો વર્ષ જૂના માનવ અવશેષોની ઉંમર નક્કી કરે છે.
એ કેવી રીતે?
એક્સિલરેટર માસ સ્પેક્ટ્રોમેટ્રી, એટલે કે એએમએસ.
ઓકે, આ થોડું જટિલ લાગે છે. એએમએસ એટલે શું?
સરળ ભાષામાં કહીએ તો એ એક અત્યંત સંવેદનશીલ મશીન છે, જે કોઈ વસ્તુ કેટલી જૂની છે તે જાણવા માટે તેના એક એક અણુને ગણે છે.
વાહ.
હા, એટલે ટુનિઝ એવા વૈજ્ઞાનિક છે જે અણુઓમાંથી ઇતિહાસ વાંચે છે. આનાથી તેમનો દૃષ્ટિકોણ માત્ર સૈદ્ધાંતિક નથી રહેતો, પણ ખૂબ જ વ્યવહારુ બની જાય છે. વમાં છે જે શક્તિ તારાઓને ચમકાવે છે અને આપણા ગ્રહના કેન્દ્રને જીવંત રાખે છે.
બરાબર, એ જ રેડિયો એક્ટિવિટી છે. ટ્યુનિઝ આપણને તેની શોધથી લઈને દવા અને ઊર્જામાં તેના ઉપયોગ સુધીની એક સફર પર લઈ જાય છે.
અને મને લાગે છે કે તે મુશ્કેલ પ્રશ્નોથી પણ ભાગતા નથી, જેમ કે પરમાણુ હથિયારો.
બિલકુલ નહીં, તે આ મુદ્દાઓનો પણ સામનો કરે છે. પુસ્તકનો આશય કોઈનો પક્ષ લેવાનો નથી, પણ આપણને પરમાણુ સાક્ષર બનાવવાનો છે.
પરમાણુ સાક્ષર?
હા, એટલે કે આપણને એટલી સમજ આપવી કે આપણે જાતે ફાયદા અને ગેરફાયદાનું વિશ્લેષણ કરી શકીએ, ડરના આધારે નહીં પણ જાણકારીના આધારે.
ચાલો તો પછી એ સફર શરૂ કરીએ. આ બધું શરૂ ક્યાંથી થયું? પુસ્તક કહે છે કે આ શોધ તો લગભગ એક અકસ્માત હતી, પડ્યા પણ ફોટોગ્રાફિક પ્લેટ પર નિશાન છોડી દે છે.
મતલબ કોઈક અદ્રશ્ય કિરણો નીકળી રહ્યા હતા.
બરાબર, પણ એ શું હતું એ તેમને સમજાયું નહીં. આ કોયડાને ઉકેલવાનું કામ કર્યું મેરી અને પિયર ક્યુરીએ.
અને તેમની વાર્તા તો ખરેખર પ્રેરણાદાયક છે.
પ્રેરણાદાયકથી પણ વિશેષ. એ કોઈ આધુનિક લેબ નહોતી, એક ટપકતી છતવાળો ઠંડો શેડ હતો.
મેં વાંચ્યું છે કે મેરી ક્યુરીએ જાતે ટનબંધ ખનિજ પર પ્રક્રિયા કરી હતી.
હા, મોટા વાસણોમાં ઉકાળીને હલાવીને. એ અત્યંત કઠોર શારીરિક મહેનત હતી, અને વર્ષો પછી તેમને માત્ર થોડાક મિલીગ્રામ રેડિયમ મળ્યું.
તેમણે જ આ ઘટનાને રેડિયો એક્ટિવિટી નામ આપ્યું.
બરાબર, અને તેમણે સાબિત કર્યું કે આ ગુણધર્મ અણુનો પોતાનો છે. આ એક ક્રાંતિકારી વિચાર હતો. એણે સદીઓ જૂની અણુ અવિભાજ્ય છે એવી માન્યતાને તોડી નાખી.
તો પછી અણુની અંદર એવું તે શું થાય છે? આ કિરણો નીકળે છે ક્યાંથી?
પુસ્તક એને બહુ સરસ રીતે સમજાવે છે. કલ્પના કરો કે અણુનું કેન્દ્ર પ્રોટોન અને ન્યુટ્રોનથી બનેલું છે.
ઓકે.
પ્રોટોન પર પોઝિટિવ ચાર્જ હોય, એટલે તેઓ એકબીજાને જોરથી ધક્કો મારે, જેમ બે ચુંબકના સરખા ધ્રુવો.
પણ તો પછી એ સાથે કેવી રીતે રહે છે?
ત્યાં જ આવે છે મજબૂત પરમાણુ બળ.
મજબૂત બળ?
હા, એમ સમજો કે એક જાતનું સુપર ગ્લુ છે, જે ફક્ત અતિ સૂક્ષ્મ અંતરે જ કામ કરે, અને એ એટલું મજબૂત છે કે એ પ્રોટોનને જકડી રાખે છે.
પણ ક્યારેક આ સંતુલન બગડે છે.
બરાબર, ખાસ કરીને મોટા અણુઓમાં જ્યાં ઘણા બધા પ્રોટોન હોય ત્યાં આ સંતુલન બગડી જાય છે અને કેન્દ્ર અસ્થિર બની જાય છે.
અને સ્થિર થવા માટે તે ઊર્જા બહાર ફેંકે છે.
એકદમ સાચું. આ જ પ્રક્રિયાને ક્ષય કહેવાય છે.
એટલે ક્ષયનો અર્થ સડી જવું નથી?
ના ના, એનો અર્થ છે કે અણુ બસ એક વધુ સ્થિર સ્થિતિમાં આવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને એ માટે તે વધારાની ઊર્જા કે કણોને બહાર ફેંકે છે.
આલ્ફા, બીટા અને ગામા કિરણોના રૂપમાં?
બિલકુલ. આ ત્રણ મૂળભૂત પ્રકારો પર જ રેડિયો એક્ટિવિટીનું આખું વિજ્ઞાન ટકેલું છે.
અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ બધું માત્ર લેબમાં નથી થતું.
ના, આપણી પૃથ્વીના પેટાળમાં પણ સતત થઈ રહ્યું છે.
એ કેવી રીતે?
પૃથ્વીના પેટાળમાં યુરેનિયમ અને થોરિયમ જેવા તત્વોનો વિશાળ ભંડાર છે. અબજો વર્ષોથી તેમનો ધીમે ધીમે ક્ષય થઈ રહ્યો છે.
અને આ પ્રક્રિયામાં ગરમી ઉત્પન્ન થાય છે,
પુષ્કળ ગરમી. અને એ જ ગરમી આપણા ગ્રહણા કેન્દ્રને પીગળેલું રાખે છે. એના કારણે જ જ્વાળામુખી ફાટે છે અને પૃથ્વીની પ્લેટો ગતિમાં રહે છે.
વાહ, એટલે કે આપણી પૃથ્વી મૂળભૂત રીતે એક ધીમો ચાલતો કુદરતી પરમાણુ રિએક્ટર છે.
આ રીતે પણ કહી શકાય. મેં કહ્યું ને, તે કુદરતી છે. અને એટલું જ નહીં, કાર્બન 14, જેનું નામ આપણે ડેટિંગમાં સાંભળીએ છીએ.
હા, કાર્બન ડેટિંગ.
એ પણ કુદરતી રીતે બને છે. જ્યારે બ્રહ્માંડમાંથી આવતા કોસ્મિક કિરણો આપણા વાતાવરણના નાઇટ્રોજન સાથે અથડાય છે ત્યારે કાર્બન 14 બને છે.
એક મિનિટ, પણ એ વાતાવરણમાંથી છોડને પ્રાણીઓમાં કેવી રીતે પહોંચે છે?
સારો પ્રશ્ન છે. આ રેડિયો એક્ટિવ કાર્બન 14 ઓક્સિજન સાથે જોડાઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે,
જેને છોડ પ્રકાશ સંશ્લેષણ માટે વાપરે છે.
બરાબર. અને પછી પ્રાણીઓ તે છોડને ખાય છે. આમ તે આખી જીવસૃષ્ટિમાં ફેલાઈ જાય છે. મતલબ કે રેડિયો એક્ટિવિટી આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે.
અને આ જ કાર્બન 14નો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો ભૂતકાળનું તાળું ખોલે છે. પુસ્તકાને રેડિયો એક્ટિવ ઘડિયાળ કહે છે.
હા, આ તેનો સૌથી અદ્ભુત ઉપયોગ છે. તેનો સિદ્ધાંત છે અર્ધ આયુષ્ય, એટલે કે હાફ લાઈફ.
એને સરળ રીતે સમજાવશો?
ચોક્કસ. કલ્પના કરો કે તમારી પાસે પોપકોર્નના 100 દાણા છે. અર્ધ આયુષ્ય એ સમય છે જેમાં તેમાંથી 50 દાણા ફૂટી જાય. દરેક રેડિયો એક્ટિવ તત્વ માટે આ સમય નિશ્ચિત હોય છે.
અને કાર્બન 14 માટે તે કેટલો છે?
લગભગ 5730 વર્ષ.
તો જ્યારે કોઈ જીવ મૃત્યુ પામે છે ત્યારે તે નવું કાર્બન 14 લેવાનું બંધ કરી દે છે?
હા, અને તેના શરીરમાં રહેલું કાર્બન 14 એક નિશ્ચિત દરે ઘટવા લાગે છે, એટલે કે ક્ષય પામવા લાગે છે.
અને એ કેટલું ઘટ્યું છે તે માપીને આપણે જાણી શકીએ છીએ કે તે મૃત્યુ ક્યારે થયું હતું?
એકદમ બરાબર. આ પદ્ધતિથી આપણે 50,000 વર્ષ સુધીની જૂની વસ્તુઓની ઉંમર જાણી શકીએ છીએ.
અને પૃથ્વી જેવી અબજો વર્ષ જૂની વસ્તુઓ માટે?
એના માટે આપણે યુરેનિયમ જેવા લાંબા અર્ધ આયુષ્યવાયા તત્વોનો ઉપયોગ કરીએ છીએ. એના કારણે જ આપણને ખાતરીપૂર્વક ખબર છે કે આપણી પૃથ્વી લગભગ 4.5 અબજ વર્ષ જૂની છે.
અકલ્પનીય. તો આપણે સમજ્યા કે તે કુદરતી છે, પૃથ્વીને જીવંત રાખે છે અને સમય પણ માપી શકે છે. પણ અહીંથી વાર્તા વધુ જટિલ બને છે, ખરું ને?
હા, કારણ કે અહીં જ તેની બેધારી તલવાર જેવી પ્રકૃતિ સામે આવે છે.
સારવાર અને નુકસાન બંને.
બરાબર. દવામાં તે એક વરદાન છે. પીટ સ્કેન વિશે વિચારો. દર્દીને રેડિયો એક્ટિવ ટ્રેસર આપવામાં આવે છે જે ખાંડ સાથે જોડાયેલું હોય છે.
અને કેન્સરના કોષોને વધુ ઊર્જા જોઈએ, એટલે કે વધુ ખાંડ.
બિલકુલ. એટલે જ્યાં કેન્સર હોય ત્યાં રેડિયો એક્ટિવ ખાંડ જમા થાય છે અને સ્કેન પર ચમકી ઉઠે છે.
આ તો અદ્ભુત છે. જે શક્તિને આપણે નુકસાન સાથે જોડીએ છીએ તે જ શક્તિ શરીરની અંદર છુપાયેલા રોગને શોધવામાં મદદ કરે છે.
અને એટલું જ નહીં, રેડિયોથેરાપી એ જ ઊર્જાનો ઉપયોગ એ કેન્સરના કોષોનો નાશ કરવા માટે કરે છે.
એ કેવી રીતે?
રેડિયેશનના કિરણોને ખૂબ જ ચોકસાઈથી ટ્યુમર પર કેન્દ્રિત કરવામાં આવે છે. એ કિરણ કેન્સરના કોષોના ડીએનએને તોડી નાખે છે અને તેમને મારી નાખે છે.
આ જ પુસ્તકનો મુખ્ય વિરોધાભાસ છે.
હા, કે જે શક્તિ કોષોને નુકસાન પહોંચાડી શકે છે તે જ શક્તિનો નિયંત્રિત ઉપયોગ કરીને આપણે બીમાર કોષોનો નાશ કરીએ છીએ.
અને આ વિરોધાભાસનો સૌથી મોટો અને કદાચ ભયાવહ ચહેરો છે પરમાણુ ઊર્જા અને હથિયારો.
બરાબર. અને બંને પાછળનો સિદ્ધાંત તો એક જ છે, ન્યુક્લિયર ફિશન.
એટલે કે એક મોટા અણુનું વિભાજન.
હા, જેનાથી પુષ્કળ ઊર્જા અને વધુ ન્યુટ્રોન છૂટા પડે છે. આ ન્યુટ્રોન બીજા અણુઓ સાથે અથડાય છે અને તેમને પણ તોડે છે
અને એક સાંકળ પ્રક્રિયા ચેઇન રિએક્શન શરૂ થાય છે.
બરાબર. તફાવત માત્ર એક જ શબ્દનો છે, નિયંત્રણ.
એને થોડું સમજાવશો?
જુઓ, પાવર પ્લાન્ટ એક એક એન્જિનમાં નિયંત્રિત રીતે બળતા પેટ્રોલ જેવો છે,
જ્યાં ઊર્જાનો ઉપયોગ ધીમે ધીમે અને રચનાત્મક રીતે વીજળી બનાવવા માટે થાય છે.
હા, ફાયદો એ કે કાર્બન ઉત્સર્જન વિના મોટા પાયે ઊર્જા મળે, પણ જોખમ ચેર્નોબિલ કે ફુકુશીમા જેવી દુર્ઘટનાઓનું છે, અને પરમાણુ કચરાના સંગ્રહનું પણ.
અને પરમાણુ બોમ્બ
એ પેટ્રોલના આખા ટેન્કરને એક સાથે સળગાવી દેવા જેવો છે, જ્યાં બધી ઊર્જા એક જ ક્ષણમાં અનિયંત્રિત રીતે મુક્ત થાય છે અને ભયંકર વિનાશ સર્જે છે.
આ આખી ચર્ચા પરથી કેટલાક મુખ્ય વિચારો સ્પષ્ટપણે તરી આવે છે. પહેલો તો એ જ કે આ શક્તિનું સ્વરૂપ બેવડું છે.
હા, તે સારું પણ નથી અને ખરાબ પણ નથી. તે એક સાધન છે, ચપ્પુ જેવું. એનાથી તમે સફરજન પણ કાપી શકો અને કોઈને નુકસાન પણ પહોંચાડી શકો.
તેનો ઉપયોગ આપણા વિવેક પર નિર્ભર છે.
બિલકુલ. અને બીજો મુખ્ય વિચાર એ છે કે તે સંપૂર્ણપણે કુદરતી અને સર્વવ્યાપી છે.
હા, આ વાત બહુ મહત્વની છે. તે જમીનમાં છે, હવામાં છે, આપણે જે કેળા ખાઈએ છીએ એમાં પણ પોટેશિયમ 40ના સ્વરૂપમાં છે,
અને આપણા શરીરમાં પણ. આ સમજ રેડિયોફોબિયા એટલે કે અતાર્કિક ભયને ઘટાડવામાં મદદ કરે છે.
અને ત્રીજી વાત જે મને સ્પર્શી ગઈ તે છે અંતિમ ઘડિયાળ તરીકેની તેની ભૂમિકા.
હા, તેણે ઇતિહાસને વાર્તાઓમાંથી વિજ્ઞાનમાં ફેરવી દીધો છે. હવે આપણે અનુમાન નથી લગાવતા,
આપણે માપીએ છીએ.
અને છેલ્લે તર્કસંગત જોખમની સમજ. પુસ્તક કહે છે કે આપણે દરેક રેડિયેશનને એક સરખું ગણીને ડરીએ છીએ, પણ આપણે મેડિકલ એક્સરેના નાના જોખમને
તેનાથી થતા નિદાનના મોટા ફાયદા સામે તોલતા શીખવું જોઈએ.
બરાબર. જેમ આપણે રસ્તો ક્રોસ કરવાનું જોખમ લઈએ છીએ, તેમ અહીં પણ સમજદારીપૂર્વક નિર્ણય લેવાનો છે.
પુસ્તકમાં કેટલાક એવા વાક્યો છે જે ખરેખર મગજમાં ઘર કરી જાય છે. એક છે, રેડિયો એક્ટિવિટી એ કોઈ અકુદરતી માનવ શોધ નથી, પરંતુ બ્રહ્માંડના તાણાવાણામાં વણાયેલી એક મૌલિક શક્તિ છે.
આ વાક્ય આખો દ્રષ્ટિકોણ બદલી નાખે છે, નહીં?
હા, માણસની ખતરનાક શોધ મટીને બ્રહ્માંડનો એક નિયમ બની જાય છે,
જેને આપણે હમણાં જ સમજવાનું શરૂ કર્યું છે.
બીજો એક વિચાર છે, દરેક પ્રાચીન ખડક અને જીવંત પ્રાણીની અંદર એક રેડિયો એક્ટિવ ઘડિયાળ છે જે અતૂટ નિયમિતતા સાથે ટીક ટીક કરી રહી છે.
આ રેડિયોમેટ્રિક ડેટિંગની શક્તિનું કેટલું કાવ્યાત્મક વર્ણન છે.
જાણે કે ઇતિહાસ આપણી આસપાસના પદાર્થોમાં જ લખાયેલો છે.
આપણે ફક્ત તેને વાંચતા શીખવાનું છે.
અને આ વિચાર ખૂબ જ ગંભીર છે. અણુના કેન્દ્રમાં રહેલી શક્તિ માનવતા સમક્ષ તેનો સૌથી મોટો વિરોધાભાસ રજૂ કરે છે. આ બેવડા સ્વરૂપનું સંચાલન કરવામાં આપણું ડહાપણ આપણું ભવિષ્ય નક્કી કરશે.
આ સીધી જવાબદારી આપણા ખભા પર મૂકે છે. આ માત્ર ટેકનોલોજીની સમસ્યા નથી,
પણ એક નૈતિક પડકાર છે.
બરાબર. આપણે આ શક્તિનો ઉપયોગ રચનાત્મક રીતે કરીશું કે વિનાશક રીતે, તે આપણા સામૂહિક વિવેક પર નિર્ભર છે.
તો આ બધી જાણકારીનો આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ?
એક તો એક જાણકાર નાગરિક બનીને, જ્યારે તમારા વિસ્તારમાં નવા પરમાણુ પાવર પ્લાન્ટની ચર્ચા થાય
ત્યારે માત્ર સમાચારોની હેડલાઇન્સ પર આધાર ન રાખીએ.
એક ફાયદા, જેમ કે સ્વચ્છ ઊર્જા, અને ગેરફાયદા, જેમ કે સુરક્ષા અને કચરો, બંનેને સમજી શકીએ.
અને બીજું, આપણા પોતાના સ્વાસ્થ્યના નિર્ણયોમાં.
બરાબર. જો ડોક્ટર સીટી સ્કેનની સલાહ આપે તો આપણે અંધારામાં ડરવાને બદલે સમજી શકીએ છીએ કે તે શા માટે જરૂરી છે,
અને તેના ફાયદા અને સંભવિત જોખમો વિશે ડોક્ટર સાથે અર્થપૂર્ણ ચર્ચા કરી શકીએ છીએ.
હા, આ જ્ઞાન આપણને આપણી સ્વાસ્થ્ય સંભાળમાં સશક્ત બનાવે છે.
આ આખી ચર્ચામાં સાચું કહું તો મારા માટે સૌથી મોટી અને આશ્ચર્યજનક વાત એ રહી કે રેડિયો એક્ટિવિટી આપણા ગ્રહના જીવન સાથે કેટલી ઊંડાણપૂર્વક જોડાયેલી છે.
પૃથ્વીના કેન્દ્રવાળી વાત કહું ને?
હા, એ હકીકત કે પૃથ્વીનું કેન્દ્ર તેના કારણે ગરમ છે અને એ ગરમી પૃથ્વી પર જીવન માટે જરૂરી ભૂસ્તરીય પ્રવૃત્તિઓ ચલાવે છે, હું આ ક્યારેય નહીં ભૂલી શકું. આપણે ખરેખર એક રેડિયો એક્ટિવ ગ્રહ પર જીવીએ છીએ.
અને મારો અંતિમ બોધ એ છે કે જ્ઞાન ખરેખર ભયનો ઇલાજ છે. આ પુસ્તક આપણને પરમાણુ તરફી કે વિરોધી બનવાનું નથી કહેતું,
તે માત્ર વિચારવાના સાધનો આપે છે.
બિલકુલ. વાસ્તવિક પડકાર રેડિયેશન નથી, પરંતુ તેના પ્રત્યેનો આપણો અતાર્કિક ભય અને અજ્ઞાનતા છે. અને મને લાગે છે કે આ પાઠ જીવનના બીજા ઘણા પાસાઓને પણ લાગુ પડે છે.
જ્યાં સમજણનો પ્રકાશ ડરના અંધકારને દૂર કરે છે.
એકદમ સાચું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.